नमो अरिहंता नमो तेजानं नमो आयिरियानं नमो मंगलं भगवान वीरो मंगलं गौतमोऽपि मंगलं कुंजकुंजार्यो जैन धर्मोऽस्तु
जैन सिद्धांत प्रश्नोत्तर माला में स्वाध्याय आपणो चाले छे। એમાં આપણે દસમો મોક્ષ માર્ગ અધિકાર એમાં પણ આપણે ગુણસ્થાન ની ચર્ચા ચાલુ છે। ગુણસ્થાન કોને કહે છે? ગુણસ્થાન કોને કહે છે બોલો, ખ્યાલ છે? હજી ભૂલી ગયા? છુપાય નીચે છુપાવાથી કામ નહીં ચાલે। જીવ ના મોહ અને યોગ ના પરિણામ ની કારણતા તેને ગુણસ્થાન કહે છે। જીવ ના મોહ એટલે દર્શન અને ચારિત્ર, એ ગુણ ના પરિણામ અને એની સાથે યોગ ના પરિણામ ની કારણતા। કારણતા એટલે વેરિયેશન, જે પરિણામ માં વિકૃતિ થતી જાય છે એને ગુણસ્થાન કહે છે। એટલે પરિણામોમાં તમે જીવના પરિણામોની એક લેડર જેવું બનાવો અને એકદમ નીચે મિથ્યાદ્રષ્ટિ જીવોને રાખો અને ઉપર જેમ જેમ પરિણામ વધારે વિશુદ્ધ થતા જાય એમ આખું સિદ્ધ ભગવાન સુધી એક આખી લેડર બનાવો એને ગુણસ્થાન કહે છે। બરાબર, ઇન સિમ્પલ ટર્મ્સ। હવે પરિણામો તો અનેક છે પણ એને સમજવા માટે એને સિમ્પલ 14 ગ્રુપ્સમાં કેટેગરાઇઝ કરે છે, જેને 14 ગુણસ્થાન કહે છે। 14 ગુણસ્થાન ના નામ યાદ છે કોઈને? બધા સાથે બોલશું? સાથે બોલવા માટે બધા રેડી, પણ આમ બોલવા માટે બધા અચકાય। ચાલો, પહેલું નિત્ય છે, પછી સેકન્ડ, થર્ડ સાસાધન અને મિશ્ર, ફોર્થ ફિફ્થ અવિરત સંયક્ત દેશ વિરત સંયક્ત। આ જો ડેડે ના જોડામાં યાદ રાખશું તો બહુ ઇઝીલી યાદ રહી જશે। પછી 6-7 પ્રમત સંયમ અપ્રમત સંયમ, પછી 8-9 અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, પછી 10 એક અલગ છે સૂક્ષ્મ સંગ્રહ, પછી 11-12 ઉપશાંત મોહ ક્ષીણ મોહ, અને 13-14 સયોગ કેવી અયોગ કેવી, જો એમાં આપણે 1-7 ગુણસ્થાનની ચર્ચા આપણી થઈ ગઈ। હવે એના પછી આપણે શ્રેણીની શરૂઆત આપણે થોડી લાસ્ટ ટાઈમ કરી હતી, એમાં પણ આપણે 7મા ગુણસ્થાનના 2 ભાગ એની ચર્ચા ચાલુ કરી હતી। કયા છે 7માના 2 ભાગ? કયા છે 2 ભાગ? સ્વસ્થાન અપ્રમત અને સેકન્ડ સાતિશય અપ્રમત થશે। જો સમજો, થોડા આજુ છોકરાઓ નવા આવે છે, 6 ને 7નું 2 ગુણસ્થાન કોના છે? તો મુનિરાજ। બરાબર, મુનિરાજ નિરંતર 6-7 ગુણસ્થાનમાં ઝૂલે છે એવી વાત આવે ને આપણને ઘણી વાર પ્રવચનમાં, એનો મતલબ શું? આમાં ઝૂલતા હશે એકચ્યુઅલીમાં, તો એનો મતલબ શું કે અંદર આત્માના પરિણામથી ઘડીકમાં અંદર આત્મામાં લીન થઈ જાય છે, ઘડીકમાં બહાર આવી જાય, વળી પાછા અંતર મુહૂર્તમાં આત્મામાં લીન થાય છે, વળી પાછા બહાર આવે છે। અંતર મુહૂર્ત એટલે એમ સમજો ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એકચ્યુઅલી લેસ ધેન 48 મિનિટ ને મુહૂર્ત છે, તો અંતર મુજબ એટલે 48 મિનિટથી ઓછો ટાઈમ, તો એટલી વારમાં આત્મામાં લીન થાય છે, વળી પાછા બહાર આવે, વળી પાછા લીન થાય, વળી પાછા બહાર આવે, એવું નિરંતર પેન્ડ્યુલમ જેવું કામ એમનું મુનિરાજનું ચાલ્યા કરે છે। એને એમ કહેવાય કે 6-7 ઝૂલે છે। બરાબર, હવે ક્યારેક એમાંથી એમનો આત્માના લીનતાનો પુરુષાર્થ વધારે જોરથી ઉપડે, સપોઝ એકદમ લીન થઈ જાય તો શું થાય? તો 7માંથી હવે એ આજે આગળ આમ જમ્પ કરતા હતા ને, તમે આ ઇમેજિન કરો, આમ તમે કરતા હો ને સડનલી ઓલું પથ્થર છૂટી જાય, So it will fly off in one direction. એવી જ રીતે મુનિરાજ એટલા જોરથી પુરુષાર્થ થી ઉભરે તો હવે સાતમા ગુણસ્થાન થી આગળ હી ફ્લાઈઝ ઓફ ઇન અ વે, એટલે એમના પરિણામો ની વિશુદ્ધિ એકદમ સડનલી વધે છે. તો એને શ્રેણી કહેવાય છે. શ્રેણી લિટરલ મીનિંગ શું થાય શ્રેણીનો, કોઈને ખ્યાલ છે? શ્રેણી એટલે સીડી, લેડર, આપણે સીડી કહીએ ને, એને શ્રેણી કહેવાય છે સાદી હિન્દી સંસ્કૃત ભાષામાં. એટલે હવે મુનિરાજે શું કહ્યું, સીડી ચડે છે. સીડી ચડે છે એટલે કે પોતાના પરિણામમાં વિશુદ્ધતામાં સડનલી એમને બહુ વધારો થયો, તો હવે એમાં ઉપર ઉપર જવા લાગે. એઝ અ ગ્લિમ્પ્સ ઓફ ધેટ, આપણે લાસ્ટ ટાઈમ જે એમની વિશુદ્ધતા કેવી વધે છે એના માટે અમુક એક્ઝામ્પલ જોયા હતા ને લાસ્ટ ટાઈમ, એમને હજુ ચાર પ્રકારના પરિણામ થાય છે. કોઈ યાદ છે ચાર પ્રકાર શું કીધા હતા? સાતમા ગુણસ્થાનમાં, સાતમા ગુણસ્થાનમાં સાતિશય અપ્રમત્તમાં ચાર વસ્તુ થાય છે. ચલો બહુ ટેકનિકલમાં નહીં જોઈજો. અનંત ગુણી વિશુદ્ધિ પ્રતિ સમય વધે છે. પછી જે નવા બંધ થાય છે, નવા કર્મના બંધ, તો એમાં સ્થિતિ કાંડ જ થાય છે, એટલે એને સ્થિતિ ઘટતી જાય છે. પછી જે જૂના કર્મનો ઉદય છે, તો એના જૂના કર્મના પુણ્યનો જે ઉદય છે એ વધતો જ જાય છે નિરંતર, અને જૂના કર્મમાં જે પાપનો ઉદય છે એ ઘટતો જાય. બરાબર? જો સિમ્પલ વર્ડમાં એને સમજીએ, સપોઝ આપણે આજ એક્ઝામ્પલ લીધું લાસ્ટ ટાઈમ, કે સપોઝ હું ફર્સ્ટ ડે તને આને એક પૈસો આપું, સેકન્ડ ડે હું બે પૈસા આપું, થર્ડ ડે હું ચાર પૈસા આપું, ફોર્થ ડે આઠ પૈસા આપું, એમ કરીને એવરી ડે હું ડબલ 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 પૈસા આપતો જાઉં. તો ઇનિશિયલી ઇટ માઇટ બી વેરી સ્મોલ ફોર ફર્સ્ટ 10-20 ડેઝ, પણ એના પછી ધેટ મની ઇન્ક્રીઝિસ એક્સપોનેન્શિયલ, કેમ કે એવરી ડે હું ડબલ ડબલ આપું છું. એવી જ રીતે મુનિરાજની અત્યાર સુધી વિશુદ્ધિ લિનિયરલી વધતી હતી, એટલે કે એમના પરિણામ વધારે વિશુદ્ધ થાય છે, વધારે થાય છે, વધારે થાય છે. ઇટ ઇઝ લાઈક વોકિંગ ઇન અ ડિરેક્શન. હવે કેવું થયું કે હવે એમની પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય, દર સમય અનંત ગણી, દર સમય અનંત ગણી. ખ્યાલ આવે છે ને? એટલે પહેલા સમય જેટલી હતી એના કરતા નેક્સ્ટ સમય હજી વધારે, એનાથી હજી વધારે, એનાથી હજી વધારે, એમ મલ્ટિપ્લિકેશનમાં હવે એમની વિશુદ્ધિ વધતી જાય. સી ધીસ એન્ટાયર પ્રોસેસ. આજે આખો શ્રેણી ચડીને મુનિરાજ કાં તો કેવળી પરમાત્મા થઈ જાય જો ક્ષપક શ્રેણી ચડે તો, અને ઉપશમ શ્રેણી ચડે તો એ અગિયારમા ગુણસ્થાનમાં જઈને પાછા આવે. તો દેટ એન્ટાયર પ્રોસેસ ટેક્સ હાઉ લોંગ ટાઈમ, કેટલો ટાઈમ લાગે? જો શાસ્ત્રમાં તો અંતરમુહૂર્ત જ કહે છે, બધે અંતરમુહૂર્ત, પણ અંતરમુહૂર્ત એટલે અહીંયા ઇટ ઇઝ ઓનલી ટેક ફ્યુ સેકન્ડ, નોટ ટેક મોર ધેન ટાઈમ. એટલી વારમાં તો ઉત્તર જઈને પાછા પરિણામ મળશે. હવે સમજો કે આપણે અહીંયા બેઠા છે અને બેઠા બેઠા તમારું માઇન્ડ કંઈક ડાયરેક્ટ થાય, અને સમજો તમને કંઈક બીજો વિચાર આવે, તો બીજો વિચાર આવે તો એમાં સમજો તમે લાસ્ટ સમર અમેરિકા કે કંઈક ફરવા ગયા હો અને તમને એનું યાદ આવ્યું, તો યાદ આવતા કેવી રીતના પ્રોસેસ થાય? કે પહેલાં તો જરાક આમ એનું કંઈક આમ જરાક થોડું એમ કહે ને કે એક તમને જરાક એક હિંટ કંઈક થાય જાય, કંઈક આમ સૂજે છે આપણે કંઈક યાદ આવ્યું, પછી એનો તમે વધારે ડિટેલમાં વિચાર કરો કે ક્યાં ગયા હતા, ઓલું શું જગ્યા હતી, ઓલું કંઈક સ્પોટ હતું, એમાં પછી તમને એક સ્પોટ યાદ આવે કે હા એ સ્પોટ પર એનો આમ ઊભો હતો, સામે આમ પર્વત દેખાતો હતો, અને આમ કિરણ હતી, ત્યાં આમ ઝરણું હતું, ખ્યાલ આવે છે ને, આમ નદી વહેતી હતી, એ આખું સ્પોટ યાદ આવે. એ સ્પોટ યાદ આવે પછી એના એક એક વસ્તુનો વિચાર કરી વળે આપણા માઇન્ડમાં કે હા જો આ બધું આ બધું ત્યાં હતું. તો આ પરિણામ આપણા કેવા થયા કે અહીંયાથી ડાયગ્રેસ થઈને એ સ્પોટના વિચારમાં આમ ઉપરિયા ઉપરિયા એમાં એકદમ એન્ગ્રોસ થઈ ગયો. થોડો વખત એના જ વિચારમાં જીવ એન્ગ્રોસ થઈ ગયો, પછી સડનલી આપણને રિયલાઇઝ થઈ જાય આ તો હું ક્યાં પહોંચી ગયો, આઈ નીડ ટુ પુલ માયસેલ્ફ બેક. એટલે વેન યુ આર ટ્રાઇંગ ટુ પુલ યોર સેલ્ફ બેક, તો ઓલાના વિચાર ધીરે ધીરે તૂટતા જાય. તો ટુ ગો ફ્રોમ હિયર ટુ ધેટ, આપણને એવું લાગે કે અરે વી હેવ જસ્ટ ગોન, અને એમાં પણ સ્પેશિયલી વેન યુ આર ગેટિંગ ડાયગ્રેસ, તો આપણને રિયલાઇઝ જ ન થાય. બટ વેન યુ આર ટ્રાઇંગ ટુ પુલ યોર સેલ્ફ બેક, ત્યારે રિયલાઇઝ થાય જયારે હું તો ડાયગ્રેસ કરી હતો. ખ્યાલ આવે છે કે નહીં? આ તમારું પોતાના વિચારોને એનાલાઇઝ કરજો, આ મનોવિજ્ઞાન છે. કે જયારે આપણે બીજી દિશામાં જઈ રહ્યા ત્યારે આપણને ખ્યાલ જ ના આવે કે રે એનાથી આપણે ડાયગ્રેસ થઈ ગયા, પણ આ પરિણામોની આવી એમ છે ને આવો ફ્લો હોય છે, અહીંયાથી જાય બીજે જાય અને પછી પાછા અહીંયા પાછા આવે. એવી જ રીતે મુનિરાજ એમના પરિણામ જે અત્યાર સુધી એમ સમજો કુનકુંદ આચાર્ય છે, કુનકુંદ આચાર્ય છે એમને શાસ્ત્ર સમજો સમયસર શાસ્ત્ર લખી રહ્યા છે. તો જયારે વિકલ્પમાં આવે એટલે આત્મામાં નથી, તો એમને ખ્યાલ આવે ને કે હું છઠ્ઠી ગાથા લખી રહ્યો છું. હવે છઠ્ઠી ગાથા અડધી લખી રવિ રોધી અપમસ્તો, આગળનું સેન્ટન્સ શું લખવાનું છે એમને ખ્યાલમાં તો છે, પણ એમાં વળી પાછો આત્મામાં એમને લીન થવાનો ભાવ થયો તો લીન થઈ ગયા. હવે સમજો લીન થઈ ગયા, હવે હાઇપોથેટિકલ સિચ્યુએશન સમજો લીન ગયા, અને એમાં એમનો એવો જોરદાર પુરુષાર્થ ઉપડ્યો અને વિશુદ્ધિ કરીને કેવડી ભગવાન થઈ ગયા. તો ઓલી ગાથા તો અધૂરી રહી જાય ને, ખ્યાલ આવે છે ને? પણ મારે કહેવાનો મતલબ શું છે કે મુનિરાજના પરિણામ આવા હોય કે એમને વળી આત્મામાં એવો લીન થઈ જાય ત્યાં એમને કાંઈ વિકલ્પ ન રહે, બધા ભાવ તૂટી જાય, ત્યારે આ શાસ્ત્ર લખવું છે ને એવા બધા વિકલ્પનો બોજો એમને ન હોય, મુનિરાજને કોઈ કામ કરવાનો બોજો ન હોય, એમને એમ જ હોય કે બસ મારે તો આત્મામાં જ ડૂબી રહેવું છે. એટલા એટલા ઇન્ડિપેન્ડન્ટ, એટલું એમનું ફ્રી એમનું પર્સનાલિટી હોય, કેમ કે કોઈ જાતનું બંધારણ નથી, કોઈ ઘરે જવાનું ટેન્શન નથી, કોઈ કપડાં સાચવવાનો બોજો નથી, કોઈ પૈસા સાચવવાનું એમને ટેન્શન નથી, એમને કોઈ જ ટેન્શન નથી, એકદમ ફ્રી ફ્રી વિલ છે એમને. તો આત્મામાં લીન થઈ જાય પછી એમને જયારે એમ આત્મામાંથી લીન નથી થઈ શકતા એ ભાવ તૂટી જાય છે, એટલે એ કોન્સન્ટ્રેશન તૂટી જાય છે એમનું, તો છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે. હવે છઠ્ઠામાં આવે ત્યાં એમને પાછું ભાવ થાય કે ચલો લખું, તો લખે, પછી થોડીક વારમાં એમ થાય કે ના ના એના કરતા તો પાછું લીન, એટલે પાછું લીન થાય છે. ચાલે ને, આ છઠ્ઠા આત્મામાં ઝૂલે છે. પણ પછી જયારે લીન થાય ત્યારે એમાં એવું એમનું ઘણીક વાર કોન્સન્ટ્રેશન વધી જાય, લીનતા થઈ જાય, તો શ્રેણી છે. ખ્યાલ આવ્યો મુનિરાજની ભૂમિકા કેવી હોય છે અને આગળ કેવી રીતના જાય? તો આપણે શ્રેણીની વાત કરી રહ્યા છીએ. તો જો હવે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન વાંચીએ, ક્વેશ્ચન 221 છે. શ્રેણી કોને કહે છે? જો શ્રેણી કોને કહે છે? જીવના જે શુદ્ધ ભાવના નિમિત્તે ચારિત્રમોનીય કર્મની બાકી રહેલી 21 પ્રકૃતિનો ક્રમથી ઉપશમ તથા ક્ષય થાય તે શુદ્ધ ભાવને શ્રેણી કહે છે. હવે જો આમાં શું કહે છે, શ્રેણી એટલે શું છે? કે પરિણામોની વિશુદ્ધિની એ લાયડર, બરાબર. હવે જેમ જેમ મુનિરાજ પરિણામોની વિશુદ્ધિમાં આગળ વધતા જાય છે, તો જે જીવના પરિણામને અને કર્મના ઉદયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક એટલે કોઇન્સિડેન્ટલ સંબંધ છે, કે જેવા જીવના પરિણામ એવો જ ત્યાં કર્મનો ઉદય હોય જ, એવો જ કોઇન્સિડન્સ છે. તો હવે જ્યારે જીવ મુનિરાજના પરિણામ વધારે વિશુદ્ધ થાય છે, તો બટ ઓબ્વિયસ છે કે કર્મના ઉદયને ઘટવું પડશે ને, ત્યાં ઇન્ક્રીઝ થાય છે, ત્યાં આલાને ઘટવું પડે, ઇટ્સ એન ઇન્વર્સિવ પ્રપોર્શનલ રિલેશન. તો અહીંયા જેમ જેમ મુનિરાજની વિશુદ્ધિ વધે છે, તો ત્યાં કર્મનો ઉદય ઘટે છે. પણ ઘટે છે તો દેર આર ટુ ઓપ્શન. એક છે કે કર્મને સપ્રેસ કરીને ઘટે છે, કે કર્મનો નાશ કરીને ઘટે છે, એને ટોટલી વાઇપ ઓફ કરી નાખ્યા, અથવા એને હજી છે પણ એને ટેમ્પરરી માટે સપ્રેસ કરે. તો જો ટેમ્પરરી એને સપ્રેસ કરેલા હોય તો એને ઉપશમ શ્રેણી કહેવાય, અને નાશ જ કરી નાખે તો એને ક્ષય ક્ષપક શ્રેણી કહેવાય. જો એ અહીંયા કહે છે જીવના શુદ્ધ ભાવના નિમિત્તે, શુદ્ધ ભાવ એટલે કે જે મુનિરાજ પોતાના આત્મામાં લીન થઈ જાય છે એને શુદ્ધ ભાવ કહેવાય છે. તો એ શુદ્ધ ભાવના નિમિત્તે ચારિત્ર મૌન્યની બાકી રહેલી એકલી, જો ચારિત્ર મૌન્ય ટોટલ કેટલી છે, ટોટલ કેટલી પ્રકૃતિ ચારિત્ર મૌન્ય, ખાલી ચારિત્ર 25, એમાંથી પહેલા 4 અનંતાનુબંધી 4 પ્રકૃતિઓ હતી, એ તો 4 ને સમ્યક તો પ્રાપ્ત કર્યું જયારે સાથે દબાવી દીધું, અને જયારે આગળ શ્રેણી માંડવા માટે વધ્યા તો એની બધું વિસંયોજના થઈ ગઈ હતી. ક્યાં છે વિસંયોજના કરીને એ અનંતાનુબંધી આખી લેડર ખતમ કરવા સુધી. હવે બાકીની 21 હજી પડી છે. તો એ 21 કર્મ પ્રકૃતિઓને ક્રમથી, હવે અહીંયા ક્રમથી લખ્યું છે પણ ઇટ ઇઝ અ લોડેડ વર્ડ, એ ક્રમથી એટલે કયા ક્રમમાં જાય છે, ક્યારે કઈ પ્રકૃતિનો ઉપશમ થાય છે, ઇટ્સ અ બિગ સાયન્સ, અને એનું આખું વર્ણન મોટા શાસ્ત્રોમાં છે, ત્યાંથી તમે વાંચજો. અહીંયા તો આપણે એને બ્રીફલી લઈએ છે. તો જો ક્રમથી એને ઉપશમિત કરે છે, ઉપશમિત એટલે એને કાં તો દબાવી દીધી, સપ્રેસ કરી, તથા ક્ષય થાય છે એટલે કાં તો નાશ કરી નાખ્યો, તે શુદ્ધ ભાવને શ્રેણી કરે છે. બરાબર, એ ક્રમથી દબાવતા જાય અથવા નાશ કરતા જાય તો એવા ભાવને શ્રેણી ચડી કહેવાય. ચલો આગળ વધીએ. જો 222 શ્રેણીના કેટલા ભેદ છે, તો શ્રેણીના 2 ભેદ છે. એક છે ઉપશમ શ્રેણી, બીજું છે ક્ષપક શ્રેણી. બરાબર, એ તો આપણે ઉપર જોઈ લીધા. આગળ ઉપશમ શ્રેણી કોને કહે છે? 223 જે શ્રેણીમાં ચારિત્ર મૌન્યની કર્મની 21 પ્રકૃતિનો ઉપશમ થાય તેને ઉપશમ શ્રેણી કહે છે. જો આ ઉપશમ આ છોકરાઓને ફરીથી થોડું સમજાય ને, જો જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થાય તો અહીંયાથી જે વિશુદ્ધિ થઈ, જીવની જે વિશુદ્ધિ થઈ, તો ત્યારે હજી કર્મ સત્તામાં એટલે એક્ઝિસ્ટન્સમાં છે, એનો ઉદય ચાલુ હતો અને સત્તામાં પણ હતા. હવે સડનલી કઈ ડિસઅપિયર તો નહીં થઈ જાય, તો એને ત્યાં ને ત્યાં ટેમ્પરરી દબાવી દીધા. દબાવી દીધા એટલે કે જેટલા હજી પડ્યા છે ને એને પણ ફ્રીઝ કરી નાખ્યા, અને જે ઉદયમાં આવવા માટે રેડી હતા એને ત્યાંથી ગેપ કરી નાખ્યો. ગેપ એટલે ત્યાં તો કાં તો જલ્દી ઉદયમાં આવી ગયા, કાં તો લેટ ઉદયમાં કરી નાખ્યા, એટલે એને ત્યાં એટલા ટાઈમ માટે એ ઉદયમાં નથી આવતો. જેવી રીતના આપણે પેલું કેનાલ બનાવી હોય ને, હવે કેનાલમાં સપોઝ એક ફ્લડ આવી જાય અને ફ્લડને કારણે કેનાલની વોલ તૂટવા આવે, તો તમે શું કરી શકો કે ટેમ્પરરી એને ત્યાં આપણે બધું ઝાડ મૂકી દઈએ, ઝાડનું ફળ કે કાંઈ મૂકી દઈએ, અથવા કોઈ માટી મૂકી દઈએ, તો એ ટેમ્પરરી પાણીને રોકી રાખ્યું. ખ્યાલ આવ્યો ને, એટલે પાણી આમ બહાર ન આવી જાય. બસ એવી જ રીતે કર્મને, જીવ પોતાના આત્મામાં લીન છે એટલે ત્યાં કર્મને આમ જાણે રોકી રાખ્યા હોય એને ઉપશમિત કર્યા કહેવાય. ખ્યાલ આવ્યો ને, જો ખરેખર જીવ કર્મનું કાંઈ કરતો નથી અને કર્મ બી જીવનું કાંઈ કરતું નથી, પણ આ તો ગુણસ્થાનમાં કર્ણાની યોગમાં એવી બોલવાની ભાષા છે કે જીવે પોતાના પુરુષાર્થથી કર્મને ઉપશમિત કર્યા. બાકી ઓલા તો એની જાતે કર્મ ઉદયમાં આવતા અટકી ગયા, અહીંયા જીવે એનો પુરુષાર્થ કર્યો તો એ ઉદયમાં આવતા અટકી ગયા, પણ એની સત્તા હજી છે તો એને ઉપશમ કહેવામાં આવે છે. બરાબર, તો 21 પ્રકૃતિનો ઉપશમ થયો એવી શ્રેણીનો ઉપશમ શ્રેણી થાય. સિમ્પલ. હવે જો ક્ષપક શ્રેણી 224 ક્ષપક શ્રેણી કોને કહે છે? તો જે શ્રેણીમાં ઉપરની 21 પ્રકૃતિનો ક્ષય થાય તેને ક્ષપક શ્રેણી કહે છે. હવે જો ક્ષય થાય એટલે એમાં શું થાય? જ્યારે જીવ પોતાના આત્મામાં લીન હોય તો એમની વિશુદ્ધિ, પછી ઉપશમની વિશુદ્ધિ એટલે શું કે પોતાના આત્મામાં જે કોન્સન્ટ્રેશન ફોકસથી લીન થયા છે એને વિશુદ્ધિ કહેવાય. તો જેવું ક્ષપક શ્રેણીમાં લીન થયા છે એ ઉપશમ શ્રેણીની લીનતાથી વધારે વિશુદ્ધ છે. ખ્યાલ આવે ને, ક્ષપક શ્રેણીની વિશુદ્ધિ એ ઉપશમ શ્રેણીની વિશુદ્ધિથી વધારે વિશુદ્ધ છે, એમાં શુદ્ધ ભાવની ભિન્નતા વધારે અધિક છે. તો એ વધારે અધિક હોવાથી ત્યાં શું થાય છે કે જે કર્મ પહેલા પડ્યા હતા એ કર્મને એક એક કરીને એને બધાને કાઢી જ નાખે છે. એમ જેવી રીતના સમજો કે તમારી પાસે એક ઓલી ગોણીમાં ઘઉં ભર્યા છે, આપણે ઘઉં ઓલું આવે ને ગોણીમાં ભરીને આવે ને, હવે સમજો એમાં કાણું થઈ જાય તો શું થાય, પેલા કર્મ બહાર આવે બરાબર. તો તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો તમે કઈક હાથથી આમ દબાવીને કાણું બંધ કરી નાખો, અથવા ત્યાં ઓલું કઈક પ્લાસ્ટિક દબાવો કે કઈક કરો કે ઘઉં આવવાના બંધ થઈ જાય, દેટ ઇઝ ઉપશમ, કે એને તમે દબાવી રહ્યા. અથવા વોટ ઇઝ ધી અધર ઓપ્શન, બધા કાઢી જ નાખો, ઓલા કાણામાંથી નીકળે છે કાઢી નાખો ને, આમે ગુણીમાં કાણું પડી ગયું છે ફાટી જ ગયું છે, વોટ ઇઝ ધ પોઈન્ટ, એ બધા કાઢી નાખે. બસ એવી જ રીતે અહીંયા મુનિરાજે શું કર્યું કે પોતાના આત્મામાં લીન થયા, તો જેટલા પણ કર્મ હતા એ બધાને નાશ કર્યો. એનો મતલબ, નાશ કરવાનો મતલબ શું, કે એ બધાને ફટાફટ કાઢી નાખ્યા. ખ્યાલ આવે ને, એમની પાસે ખજાનામાં જેટલા કર્મ પડ્યા હતા, સમજો કે આ જનરલી બધા કર્મ સાગરો પણ ના હોય, કોડા કોડી સાગરો પણ એટલા ટાઈમ સુધીના કર્મ પડ્યા હોય, પણ પોતાના પુરુષાર્થથી એ બધાને ફટાફટ જે ભવિષ્યમાં 1000 યર્સ પછી ઉદયમાં આવવાના હતા એ કર્મને પણ હમણાં 5 સેકન્ડમાં ઉદયમાં લાવીને ખતમ કરી દે. ખ્યાલ આવે, આને કહેવાય શપક સમય. એટલે જેટલું પાણી ટાંકીમાં હતું એ બધું તમે નળ ખોલીને કાઢી જ નાખ્યું તો ટાંકી ખાલી જઈ. હવે મુનિરાજ પાસે કર્મ જ નથી, એ 21 કર્મ આ પ્રકૃતિની વાત છે, એટલે જ્ઞાનાવરણ આદિ બધા પડ્યા છે, ખાલી મોહનિયની 21 પ્રકૃતિ, એ બધા જ કર્મ ઉદયમાં આવીને પૂરા થઈ જાય, એને શપક શ્રેણી કહેવાય. તો કે ટાઈમ દેટ ઇટ ટેક એ ઉદયમાં આવવા માટે એને જ શ્રેણી કહેવાય છે. ખ્યાલ આવ્યું કે એને જ શપક શ્રેણી કહેવાય છે. તો જેમ જેમ ઓલા કર્મ નીકળતા જાય છે એમ એમ અહીંયા મુનિરાજના પરિણામ વિશુદ્ધ થતા જાય છે. તો મુનિરાજ ઉપર 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 ગુણસ્થાનમાં જતા જાય અને ઓલા વધારે ફાસ્ટ 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 કરીને નીકળતા જાય. ખ્યાલ આવ્યું ને, તો એમ કરતા જ્યાં મુનિરાજ 12મા ગુણસ્થાનમાં પહોંચશે ત્યાં એના બધા કર્મ ખાલી, એને ક્ષપક શ્રેણી છે. અને ઓલા પહેલામાં શું હતું કે સમજો, ઓલું પાણી નીકળતું હતું, ઓલા કેનાલમાંથી પાણી નીકળતું હતું, તમે એક ઓલી માટીની ગુણી નાખી તો થોડું ઓછું થયું નીકળવા, પછી બીજી નાખી હજી થોડું ઓછું થયું, ત્રીજી નાખી હજી ઓછું થયું, ઇવન તમે નાખતા જાઓ તો એ થોડું થોડું લીકેજ લીકેજ થાય છે ને, પછી છેલ્લી ગુણી તમે નાખો ત્યાં લીકેજ બી બંધ થઈ ગયું. તો એવી જ રીતે જેમ જેમ પેલું પાણી લીક થતું હતું એટલે કર્મ લીક થતા હતા, તો જેમ જેમ ઓલા પાણીને દબાવતા ગયા તો એ પાણીનું લીકેજ ઓછું થતું ગયું. એટલે એમ એમ અહીંયા જેવી રીતના મુનિરાજ પોતાના શુદ્ધ પરિણામથી પેલા કર્મને દબાવતા ગયા તો કર્મનો ઉદય ઓછો થતો ગયો, છેવટે જે 10મા ગુણસ્થાનથી થોડો થોડો લીક થાય છે, હવે એને પણ દબાવી દીધો તો 11મા ગુણસ્થાનમાં મુનિરાજ પૂર્ણ વિકરાગી થઈ ગયા. પણ દબાવેલું પાણી કેટલો વખત રોકી શકાય, તમે એને કેટલો વખત રોકી શકો, ઇવેન્ચ્યુઅલી તો પાણી પોતાના પ્રેશરથી બધું ઉડાવી દેશે ને, અને બધું ઉડાવીને પાછું લીકેજ સમજી. બસ એવી જ રીતે મુનિરાજે પોતાના શુદ્ધ પરિણામથી એ કર્મને દબાવી રાખ્યા હતા, પણ જેમ જેમ મુનિરાજના એ શુદ્ધ પરિણામનો પુરુષાર્થ જરાક ઓછો થયો તો ત્યાં કર્મનું લીકેજ પાછું ચાલુ થયું, અને જેમ જેમ એમની વિશુદ્ધતા ઓછી થતી ગઈ તો કર્મનો ફ્લો વધતો ગયો અને કેમ બેક ટુ નોર્મલ, જ્યારે એલા 6-7મા ગુણસ્થાનમાં જેવું હતું એ કેમ બેક ટુ બેક નોર્મલ, કેમ કે મુનિરાજ ઉપર જઈને પાછા નીચે આવી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં, તો એને કહેવાય ઉક્ષમ શ્રેણી, આને કહેવાય શપથ શ્રેણી. જો 221 માં જોઈએ જે શ્રેણીમાં ઉપરની 21 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે તેને ક્ષપક શ્રેણી કહેવાય. બરાબર, હવે જો આગળનો પ્રશ્ન જોઈએ, આ બંને શ્રેણીમાં કયા કયા જીવ ચડી શકે છે, એટલે હુ ઇઝ અલાઉડ, અથવા કયા મુનિરાજની એવી કેપેબિલિટી છે જે ચડી શકે. તો જો શારીરિક સમ્યક દ્રષ્ટિ, તો આ પહેલા પણ આપણે વાત થઈ ગઈ છે, ફરી દીધું, શારીરિક સમ્યક દ્રષ્ટિ તો બંને શ્રેણી ચડી શકે છે, અને દ્વિતીયોક્ષમ સમ્યક દ્રષ્ટિ ઉપક્ષમ શ્રેણી ચડી શકે છે, તે ક્ષપક શ્રેણી ચડતો નથી. આપણે સમ્યક્તોના ત્રણ પ્રકાર જોયા હતા, એક છે ક્ષાયિક સમ્યક્તો, બીજું છે ઔક્ષમિક સમ્યક્તો, અને ત્રીજું ક્ષાયોક્ષમિક સમ્યક્તો. જે ક્ષાયોક્ષમિક સમ્યક્તની જીવ છે એને હજી ઓલી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે, તો એમને ઓલો ચલ મલ અગાઢ દોષ લાગે છે. હવે એવા દોષ સાથે શ્રેણી કેવી રીતના ચડે, એટલે ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ તો એકે શ્રેણી ચડી શકતા નથી. જે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે એમાં પણ જે દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કરે છે, તો હવે દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વમાં જે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ છે એને તો ઉપશમિત કરેલી છે, અને ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિનો ક્ષય કરી નાખે એવું કેવી રીતના બને, હજી ઓલી સત્તામાં છે આને કેવી રીતના ક્ષય કરે. એટલે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિને ક્યારેય ક્ષપક શ્રેણી ન થાય. જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એને આ દર્શન મોહનીયની પ્રકૃતિ પણ ખતમ કરનાઈતી છે, તો હવે એને કા તો ઉપશમ શ્રેણીમાં ચડે છે, તો 21 પ્રકૃતિ રે છે અને પાછા આવી જાય છે, અથવા એને પણ ક્ષપક કરીને એને પણ નીકળે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ બે ઉતરી શકે, ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ એ ફક્ત ઉપક્ષમ શ્રેણી ચડી શકે, અને ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ એક છે. બરાબર, આ ક્લિયર થયું. હવે જોઈએ આગળ, જોઈએ 226. આ બધું કનેક્ટેડ જ છે એટલે ફટાફટ જોઈ લઈએ. જો ઉપક્ષમ શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે, ઉપક્ષમ શ્રેણીને 4 ગુણસ્થાન છે. જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ કરજો, શ્રેણીની શરૂઆત 8મા ગુણસ્થાનથી થાય, શ્રેણીની શરૂઆત 7માંથી નથી થતી, કેમ કે 6-7માં તો મુનિરાજ ઝૂલે જ છે, એની શરૂઆત 8માંથી થાય. તો જો ઉપક્ષમ શ્રેણીના 4 ગુણસ્થાન, 8મું અપૂર્વકરણ, 9મું અનિવૃત્તિકરણ, 10મું સૂક્ષ્મ સાંપ્રાય, 11મું ઉપશાંતમો. જો આ પોઈન્ટ નોટ કરવા લાયક છે યંગસ્ટર્સ માટે સ્પેશિયલી, જે ઉપક્ષમ શ્રેણી છે એના પણ ગુણસ્થાન 8, 9, 10, 11, અને ક્ષપક શ્રેણીના ગુણસ્થાન 8, 9, 10 અને 12. તો 8, 9 અને 10 તો 3 કોમન રહ્યા. ઉપક્ષમ શ્રેણીનો જે પ્યોરેસ્ટ અવસ્થા છે, પૂર્ણ વિતરાગતા, એના માટે 11મું ગુણસ્થાનનું નામ આવ્યું, અને ક્ષપક શ્રેણીની જે પૂર્ણ વિતરાગતા છે એના માટે 12મું ગુણસ્થાનનું નામ આવ્યું. તો આ એક ફ્યુ ક્વેશ્ચન થયું. મને કહો, શું વિતરાગતામાં, પૂર્ણ વિતરાગતામાં ઉપક્ષમમાં અને ક્ષપકમાં કઈ ફરક છે? બે પૂર્ણ વિતરાગી જીવ છે. જો જીવના એંગલથી વિચાર કરો તો જીવ તો આત્માના ધ્યાનમાં જ લીન છે ને. આ બધો પ્રોસેસ જે ચાલી રહ્યો છે, આખું તામ ધ્યાન બધું, 8, 9, 10, 11, 12, આમ તેમ, હા, કર્મનો ઉપક્ષમ, કર્મનો ક્ષય, ક્ષયોક્ષમ, આદિ બધું, એ બધું તો કર્મમાં ચાલી રહ્યું છે. જીવ શું કરી રહ્યો છે? જીવ તો પોતાના આત્મામાં લીન છે. હા, જ્યારથી 6-7માં ચલો 12 હતા, શાસ્ત્ર આદિ રચના કરતા હતા, તો જીવને વિકલ્પ આવ્યો. બાકી 7માં એક વાર આવ્યા એટલે જીવ તો આત્મામાં લીન થયો. 7થી લઈને હવે બધા જ ગુણસ્થાનમાં ઉપર જીવ તો આત્મામાં લીન થયો. તો પછી 11માં અને 12માં કેમ જુદા નંબર આવ્યા? શું બોલો? હા, એક બોલો ક્ષય છે ને એક ઉપક્ષમ છે, એ તો બરાબર છે, પણ વિતરાગતામાં શું ફરક છે? પણ તો સેમ નંબર આપવો જોઈએ તો ને, મુનિરાજે જુદા નંબર કેમ આપ્યા? એકમાં અગિયાર માંથી નીચે આવત અને એકમાં અગિયાર માંથી ઉપર માં જાત. હા, તો એ તો જો કરતા કરતા જતા હતા બરાબર, એક ઉપશમ કરતા કરતા જતા હતા, એક ક્ષય કરતા કરતા જતા હતા, તો એ પ્રોસેસ ને તો સેમ નંબર આપ્યા આઠ નવ ને દસ. હવે એક ઉપશમિત કરતો જાય છે, એક ક્ષય કરતો જાય છે, તો ત્યાં કેમ સેમ નંબર આપ્યા? અને હવે જયારે અહિયાં દેવ પૂર્ણ વિતરાગ છે જે એક્ઝેક્ટલી સેમ છે, તો ત્યાં વળી જુદા નંબર આપ્યા. એ તો કર્મ માં ફરક છે ને, જીવ માં શું ફરક છે? બોલે જીવ માં શું ફરક છે? હા, આ ફરક છે. જે અગિયારમાં ગુણસ્થાન માં જીવ ની જે પુરુષાર્થ છે એની વિશુદ્ધિ છે, એ વિશુદ્ધિ ત્યાંથી પડે છે. અને બારમા ગુણસ્થાનમાં હવે પૂર્ણ વિતરાગ થયા તો એમની વિશુદ્ધિ હવે પડતી જ નથી, અને એટલે બેને જુદા નંબર આપ્યા. ખ્યાલ આવ્યો ને? જો આ હજી તમે નેક્સ્ટ નેક્સ્ટ ક્લાસને મિસ નહીં કરતા, નેક્સ્ટ ક્લાસમાં આપણે અપૂર્વ અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, આમાં કરણ એટલે પરિણામોમાં શું, એને કેમ જુદા નામ આપ્યા. બાકી જો ખરેખર હું તમને પ્રેક્ટિકલી પ્રશ્ન પૂછું, મુનિરાજ એકવાર આત્મામાં લીન થયા, હવે તેમની વિશુદ્ધિ વધવાની છે, તો વિશુદ્ધિ વધવામાં આમે ઘણા બધા પરિણામોમાં અનેક ફેર થઈને વિકરા થવાના છે. તેને ત્રણ લેવલ શું કામ આપ્યા? ત્રણ ગુણસ્થાનના નામ શું કામ આપ્યા? આઠ નવ દસ પછી અગિયાર ને બાર, એક જ મૂકી દેવો જોઈતો ને કે ભાઈ આ શ્રેણી નહીં ગુણસ્થાન, ત્રણ સુગમ નામ આવે. તો ત્યાં ત્રણ પ્રોસેસ થાય છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એટલે ત્રણ જુદા નામ આવ્યા. અને ત્રણ માં શું ફેર છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, એટલે ત્યાં મિસ નહીં કરતા. પણ મારો પોઈન્ટ અહીંયા એ છે કે અહીંયા જ્યાં ઉપશમ શ્રેણી છે અને ક્ષપક શ્રેણી છે, તો ત્યાં જે પરિણામોમાં વિશુદ્ધિ થવાનો પ્રોસેસ એ બેનો સેમ છે. ખ્યાલ આવે ને? વિશુદ્ધિના પરિણામમાં થોડો ફરક છે, પણ બાકી એનો પ્રોસેસ સેમ છે, એટલે ત્યાં સેમ નંબર આવ્યા. વિશુદ્ધિના લેવલમાં થોડો ફરક છે. હવે જેવી રીતના બે મુનિરાજ હોય, બે મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં છે, એ બે મુનિરાજના પરિણામ કેમ હોય તે જુદા હોય. વિશુદ્ધતાના એંગલથી કહું છું કે પોતાના આત્મામાં લીન થઈ ગયા, તો એ લીનતામાં સમાનતા છે કે ફરક હોઈ શકે? કેટલા કે છે સમાન હોવા જોઈએ, કેટલા કે છે વિશુદ્ધતામાં ફરક હોઈ શકે? જો સાતમામાં અને આઠમામાં ફરક હોઈ શકે, અને નવમું અનિવૃત્તિ ગુણસ્થાન છે ને, એમાં બધા મુનિરાજના પરિણામ સેમ છે. એનું શું લોજિક છે બધું આપણે જોશું નેક્સ્ટ ક્લાસમાં. પણ મારે કહેવાનો પોઈન્ટ શું છે, આ સાતમા આઠમામાં ઉપશપક શ્રેણી વાળાના પરિણામ વધારે વિશિષ્ટ છે, ઉપશમ શ્રેણી વાળાના ઓછા વિશિષ્ટ છે. પણ તો પણ આજે ઇન્ક્રીઝ થવાનો જે પ્રોસેસ છે ને વિશુદ્ધતાનો, સાત આઠ નવ દસ એ સેમ છે. પણ અગિયારમાં અને બારમામાં શું ફરક પડે છે કે આ મુનિરાજના હવે અગિયારમું ને બારમું એ પણ ભલે નામ તો એક જ આવી જાય, પણ ત્યાંય પરિણામોમાં ફેર પડે છે થોડો. સોરી, લેટ મી ટેક માય સેન્ટેન્સ બેક. અગિયાર ને બારમાં ફેર નથી, પૂર્ણ વિતરાગતા તો સમાન છે. પણ જે મુનિરાજ ઉપશમ શ્રેણી ચડીને આવ્યા છે, તો એ પૂર્ણ વિતરાગી રહીને જ્યાં એમનો પુરુષાર્થ પડે છે, તો ત્યાં ફરક પડે છે. ખ્યાલ આવે ને? અને બારમામાં તો એ પૂર્ણ વિતરાગી જ રહે છે, એટલે ત્યાં જુદા નંબર આવ્યા. તો જો આપણે વાંચતા હોય 226 અને 227 ક્વેશ્ચન નંબર, જો ત્યાં શું વાત આવે, ઉપશમ શ્રેણીના ગુણસ્થાન કયા કયા છે? તો ઉપશમ શ્રેણીના ચાર ગુણસ્થાન છે, આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દસમું સૂક્ષ્મ સાંપ્રાય અને અગિયારમું ઉપશાંત ગુણ. અને ક્ષપક શ્રેણીના તો આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દસમું સૂક્ષ્મ સંપ્રાય અને બારમું ક્ષીણમુ, આ ચાર ગુણસ્થાન શપક્ષણ. ખ્યાલ આવે ને? એમ સમજો જે સીડી છે એ સીડીના ચાર સ્ટેપ છે. એકનો સ્ટેપ છે 8, 9, 10, 11 અને બીજાનો સ્ટેપ શું છે? 8, 9, 10 અને 12. 8, 9, 10, 12 એટલે 11 નો જમ્પ કરે છે એમાં વધારે ગેપ છે એવું નથી, એ તો ફક્ત એને નંબર જુદો આવ્યો છે. ખ્યાલ આવે ને? બાકી વિશુદ્ધિના પ્રમાણમાં જુઓ તો 8, 9, 10, 11 બધા અને 12 બધા સેમ લેવલ પર છે. સોરી, જેમ જેમ 8 થી 9 માં જાઓ તો આગળ વધે, 9 થી 10 માં જાઓ તો આગળ વધે, 10 થી 11 માં જાઓ તો આગળ વધે, એમ 10 થી 12 માં જાઓ તો બી આગળ વધે, અને 11 અને 12 આ સેમ વધે. ખ્યાલ આવે ને? હવે જો આગળ જોઈએ 228. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિના ઉપશમ કથાક્ષયને આત્મા કયા પરિણામ નિમિત્ત કારણ છે? આત્માના કયા પરિણામના નિમિત્તથી આ ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિમાં આવો ઉથલ પાથલ થાય છે? જો આના પર થોડી મિનિટ સ્પેન્ડ કરી, અત્યારના વાત તેની ચાલે છે. જો આપણે ગુણસ્થાન, આ જે 14 ગુણસ્થાન છે ને, ટેકિંગ અ સ્ટેપ બેક એકદમ, એ 14 ગુણસ્થાનના આપણે 3 પ્રકારના ભેદ જોયા હતા. 1 થી 4 ગુણસ્થાન એ કેવા પરિવર્તન છે? કે શ્રદ્ધામાં, માન્યતામાં ચેન્જ જોવો છે, બરાબર. 4 થી 12 શેમાં પરિણમન છે? ચારિત્ર, ચારિત્ર એટલે ફોકસ, સ્ટેબિલિટીના ગુણસ્થાનો છે. અને ઉપર 13 અને 14 કેના ગુણસ્થાન છે? કે યોગમાં, યોગ એટલે હવે આત્મપ્રદેશોનું કંપન, મન વચન કાયના પરિણામ, એમાં અત્યારના નહીં જાય, પછી જશે. તો જો મારો પોઈન્ટ શું છે કે અત્યારના આપણે મિડલ લેડરમાં છે, 4 થી 12 ના ગુણસ્થાન એ ચારિત્ર એટલે કે જીવના પરિણામોની સ્ટેબિલિટીની વૃદ્ધિના ગુણસ્થાન છે, બરાબર. જીવની બેઝિક ક્વોલિટી કઈ છે? એના ગુણો કે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર. જ્ઞાનનું કામ શું છે? જાણવું, બધી વસ્તુને જાણવું. શ્રદ્ધાનું કામ શું છે? માનવું, આમ કરવું કે આ હું છું એવી માન્યતા કરવી, શ્રદ્ધાનું કામ. અને ચારિત્રનું કામ શું છે? ચારિત્રનું કામ લીનતા, એક જગ્યાએ ફોકસ રાખવું, એક જગ્યાએ ચડી રહેવું, એનું એ ચારિત્રનું કામ છે, બરાબર. તો આજે ગુણસ્થાનોની વાત આવે છે. જેમ આપણે 5માં ગયા, 6માં ગયા, 7માં ગયા, ઉપર 8, 9, 10, 11 આ બધામાં થઈ શું રહ્યું છે? કે જીવની અંદર આત્મામાં સ્થિરતા વધતી જાય છે. ખ્યાલ આવે ને? આત્મામાં જેમ જેમ સ્થિરતા વધે છે તો એને જ શુદ્ધ ભાવ અથવા વિશુદ્ધતા કહેવાય છે. તો જેમ જેમ વિશુદ્ધતા વધતી જાય છે એનો મતલબ કે આત્મામાં સ્થિરતા એમની વધતી જાય. તો આ આત્મામાં સ્થિરતા એ બહુ જનરલ વર્ડ થઈ ગયો ને, તો એના જ અમુક સ્ટેજ પાડવામાં આવ્યા કે આત્માની સ્થિરતા, આત્મામાં લીનતાના અમુક ટાઈપના પરિણામને અધપ્રવૃત્તકરણ કહેવાય છે. અધકરણ, એનાથી વધારે લીનતા, વધારે સ્થિરતાને અપૂર્વકરણ પરિણામ કહેવાય, એનાથી વધારે સ્થિરતાને અનિવૃત્તિકરણ પરિણામ કહેવાય. જો કરણ શબ્દ છે ને, કરણ, કરણ શબ્દનું લિટરલ ટ્રાન્સલેશન મીનિંગ ઇઝ પરિણામ. તો જેવી રીતના અધકરણ, અધકરણ એટલે નીચેના પરિણામ, અધ એટલે અધોલોક, આપણે કહીએ અધોલોક, અધકરણ એટલે નીચેના પરિણામ. નીચેના એટલે કે આ તો મુનિરાજની વાત કરીએ છીએ ને, પણ મુનિરાજમાં શ્રેણીના નીચેના પરિણામ, ખ્યાલ આવે, એટલે શરૂઆતના પરિણામ, એને કહેવાય અધકરણ. અપૂર્વકરણ એટલે, અપૂર્વ શબ્દનો શું મીનિંગ થાય? પૂર્વમાં ક્યારેય એવું ફીલિંગ નથી થયું એ જાતના પરિણામ, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, એને કહેવાય અપૂર્વકરણ. અનિવૃત્તિકરણ, જેમાંથી હવે નિવૃત્ત નહીં થાય એવા જાતના પરિણામ, એ અનિવૃત્તિકરણ. તો આ જીવના પરિણામોના જે 3 નામ આપ્યા છે, ખ્યાલ આવે ને? જીવના આત્માની સ્થિરતાના પરિણામની 3 કેટેગરી પાડી, એને કીધું અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો જીવના આ પરિણામોની સ્થિરતા વધતા કર્મમાં શું થયું કે કાં તો ઉપશમ થયો, ક્ષય થયો અને સાથે મુનિરાજ ઉપશમ શ્રેણી અથવા ક્ષપક શ્રેણી ચડી રહ્યા છે. હવે આ ત્રણ પરિણામની વિશેષ વાત છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એ થોડો મોટો ટોપિક છે એટલે એને આપણે સળંગ એવી રીતના આપણે લઈશું. અહીંયા આપણે સ્ટોપ કરીએ. ચાલો
હે જીનવાણી ભારતી જોઈ જપો જો તેરી શરણાગ્રહે જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાજો સો વાણી મસ્તક નમો સજાને સુમુરુ.
બોલો જીનવાણી માં જય.